એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. હું છું આપનો યજમાન. આજે આપણે એક એવા વિચારકની દુનિયામાં ઊંડા ઉતરીશું જેમણે એમ કહી શકાય કે આધુનિક પશ્ચિમી ફિલોસોફીનો પાયો નાખ્યો.
આપણે વાત કરવાના છીએ રેને દેકાર્ત વિશે અને એમના બે બહુ જ પ્રખ્યાત પુસ્તકો. એક છે ડિસ્કોર્સ ઓન ધ મેથડ, એટલે કે રીત પર વિચાર, અને બીજું મેડિટેશન્સ ઓન ફર્સ્ટ ફિલોસોફી, પ્રથમ તત્વજ્ઞાન પર મનન.
અને આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે દેકાર્તે કઈ રીતે શંકાનો જ ઉપયોગ કર્યો, શેના માટે? તો કે એકદમ પાક્કું નિશ્ચિત જ્ઞાન શોધવા માટે.
હા, બરાબર. શંકાને જ સાધન બનાવી દીધું આપણે. અને આજના સમયમાં જો ને આ વાત કેટલી મહત્વની છે.
ખરેખર ચારે બાજુ માહિતી જ માહિતી, શું સાચું શું ખોટું કઈ સમજ જ નથી પડતી ઘણીવાર.
બિલકુલ. એટલે દેકાર્તની જે રીત હતી સ્પષ્ટતાથી તર્કથી એકદમ પદ્ધતિસર વિચારવાની, એ આજે પણ એટલી જ ઉપયોગી છે.
તો ચાલો શરૂઆત કરીએ એમના પરિચયથી. કોણ હતા આ રેને દેકાર્ત? એમનો સમય હતો 1596 થી 1650. ફ્રાન્સના હતા.
અને એ માત્ર ફિલોસોફર નહોતા, ગણિતશાસ્ત્રી પણ હતા, વૈજ્ઞાનિક પણ હતા, બહુમુખી પ્રતિભા. એમને કંઈ આધુનિક પશ્ચિમી તત્વજ્ઞાનના પિતા નથી કહેવાતા.
એમની પૃષ્ઠભૂમિમાં એવું શું ખાસ હતું જેનાથી એમનો દૃષ્ટિકોણ આટલો અલગ બન્યો?
જુઓ, એક તો એમની ગણિતમાં માસ્ટરી હતી. આપણે સ્કૂલમાં જે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ ભણીએ છીએ ને, એક્સ વાય અક્ષવાળી એનાલિટિકલ ભૂમિતિ, એ દેકાર્તની જ દેન છે.
ઓહ, એ નહોતી ખબર.
હા, એટલે ગણિતની જે ચોકસાઈ છે, જે તર્કબદ્ધ ક્રમ છે, એની એમના પર બહુ ઊંડી અસર હતી. એમને થયું કે આવી જ સ્પષ્ટતા ફિલોસોફીમાં કેમ ના હોઈ શકે.
એટલે એ સમયની જે ફિલોસોફી હતી એનાથી એમને સંતોષ નહોતો.
બરાબર, બિલકુલ સંતોષ નહોતો. ભણ્યા હતા એ બહુ સારી જેસુઇટ કોલેજમાં, પણ ત્યાં જે શીખવાડવામાં આવતું હતું, પેલી સ્કોલાસ્ટિક ફિલોસોફી, એમાં બહુ બધી દલીલો, મતભેદો, અનિશ્ચિતતા હતી. એમને લાગ્યું કે આ બધું જ જ્ઞાન છે ને, એનો પાયો જ કાચો છે.
એટલે કે પરંપરા પર આધારિત, કે પછી કોઈ મોટા માણસે કીધું એટલે માની લેવાનું.
હા, બસ એ જ. એટલે એમણે નક્કી કર્યું કે મારે આ બધું છોડી દેવું છે, એકદમ શૂન્યથી શરૂ કરવું છે. ફક્ત મારી પોતાની બુદ્ધિ અને તર્કના આધારે જ્ઞાનની એક નવી મજબૂત ઇમારત બનાવવી છે.
આ તો બહુ મોટી વાત કહેવાય. આખી પરંપરાને પડકાર ફેંક્યો કહેવાય.
ખરેખર. અને એટલે જ દેકાર્ત અનોખા હતા. ગણિતની સ્પષ્ટતા ફિલોસોફીમાં લાવ્યા, વ્યક્તિની પોતાની બુદ્ધિ પર ભાર મૂક્યો. એ માત્ર ટીકાકાર નહોતા, પણ નવું સર્જન કરવા માંગતા હતા.
તો ચાલો એમના સર્જનના બે મુખ્ય ગ્રંથો જોઈએ. ડિસ્કોર્સ અને મેડિટેશન્સ, બંનેનો હેતુ તો એક જ હતો ને, જ્ઞાનનો પાકપો પાયો શોધો.
હા, લક્ષ્ય એક જ, પણ લખાયા અલગ રીતે. ડિસ્કોર્સ એમણે ફ્રેન્ચમાં લખ્યું, સામાન્ય લોકો વાંચી શકે એમ, થોડી આત્મકથા જેવી શૈલીમાં પોતાની સફર વર્ણવી છે એમાં.
અચ્છા.
જ્યારે મેડિટેશન્સ લેટિનમાં લખાયું, જે એ સમયની વિદ્વાનોની ભાષા હતી. એમાં વધારે ઊંડી, વ્યવસ્થિત, તાર્કિક દલીલો છે. પણ બંનેના કેન્દ્રમાં સવાલ એક જ છે.
કયો સવાલ?
કે ભાઈ, આપણને કોઈ પણ વાતની 100% ખાતરી કઈ રીતે થાય? આપણે કઈ રીતે કહી શકીએ કે આ વાત બિલકુલ સાચી જ છે?
હા, કારણ કે ઇન્દ્રિયો તો છેતરે છે, એ તો આપણે રોજ અનુભવીએ છીએ, અને તર્ક કરવામાં પણ ભૂલ થઈ જાય તો તશે ભરોસો શેના પર કરવો?
બસ, આ જ સમસ્યાના ઉકેલ માટે દેકાર્તે કાકી પદ્ધતિ વિકસાવી. એક બૌદ્ધિક યાત્રા કરી એમ કહી શકાય. એના મુખ્ય 3 સ્ટેપ હતા.
કયા 3?
પહેલું સ્ટેપ હતું પદ્ધતિસર શંકા, એટલે કે મેથોડિકલ ડાઉટ. એમણે નક્કી કર્યું કે જે કોઈ પણ માન્યતા પર ભલે ને સહેજ પણ શંકા કરી શકાય, એને હું ખોટી જ માની લઈશ. જ્યાં સુધી
કોઈ એવી વસ્તુ ન મળે જેના પર બિલકુલ શંકા જ ના થઈ શકે.
એકદમ બરાબર. આ કોઈ હતાશાવાળો સંશયવાદ નહોતો, આ તો સત્ય શોધવા માટેનું એક ઓજાર હતું, એક પદ્ધતિ હતી.
એટલે એમણે બધી જ વસ્તુઓ પર શંકા કરી? આપણે ઇન્દ્રિયો, આપણા સપના, જાગતા હોઈએ એ પણ, ગણિતના સિદ્ધાંતો પર પણ?
હા, બધી જ બાબતો પર. એમણે તો ત્યાં સુધી કલ્પના કરી કે કદાચ કોઈ બહુ શક્તિશાળી દુષ્ટ રાક્ષસ હોય, જે આપણને જાણી જોઈને સતત છેતરતો હોય.
બાપરે, આટલી હદ સુધી શંકા?
હા, પણ આનો હેતુ એ જ હતો કે જો આટલી આખરી શંકાની કસોટી પછી પણ કંઈક ટકી રહે તો એ જ સાચો અચળ પાયો ગણાય. નિશ્ચિતતા શોધવા માટે આ જરૂરી હતું.
તો આ કસોટીમાંથી શું બહાર આવ્યું? કોઈ પાયો મળ્યો?
મળ્યો, અને એ જ દેકાર્તની ફિલોસોફીનો બીજો અને સૌથી મહત્વનો પડાવ છે. પ્રથમ નિશ્ચિતતા, ધી આર્કિમીડિયન પોઈન્ટ. એમને એક એવી સત્ય હકીકત મળી જેના પર શંકા કરવી શક્ય જ નહોતી.
કઈ હતી એ?
એ કે હું શંકા કરી રહ્યો છું. ભલે બીજું બધું ખોટું હોય, ભલે પેલો રાક્ષસ મને છેતરતો હોય, પણ હું શંકા કરું છું એટલે કે હું વિચારું છું એ વાત તો નક્કી જ છે.
અચ્છા, વિચારવાની ક્રિયા પોતે જ સાચી છે.
બિલકુલ. અને જો હું વિચારું છું તો મારું અસ્તિત્વ તો હોવું જ જોઈએ ને. વિચારનાર વગર વિચાર ક્યાંથી આવે? આમાંથી જેમનું સૂત્ર આવ્યું, કોજીતો એર્ગો સુમ.
હું વિચારું છું તેથી હું છું. વાહ, આ તો ખરેખર મજબૂત પાયો મળ્યો કહેવાય. પોતાના જ અસ્તિત્વની ખાતરી પોતાના વિચારમાંથી.
હા, આ પહેલો પથ્થર મળ્યો. હવે આના પર આખી ઇમારત ચણવાની હતી. અને એ હતો ત્રીજો પડાવ, પુનઃનિર્માણ, રિકન્સ્ટ્રક્શન.
એ કઈ રીતે કર્યું એમણે?
હું છું એક વિચારતી વસ્તુ. આ ખાતરી પરથી એમણે તર્કથી આગળ વધવાનું શરૂ કર્યું. એમણે પોતાના મનમાં રહેલા વિચારો તપાસ્યા. એમાં એમને એક વિચાર મળ્યો, સંપૂર્ણતાનો વિચાર, પરફેક્શન.
સંપૂર્ણતા?
હા. હવે દેકાર્તે દલી કરી કે હું પોતે તો અપૂર્ણ છું, મારામાં ખામીઓ છે, તો મારા જેવું અપૂર્ણ મન આ સંપૂર્ણતાનો વિચાર જાતે ક્યાંથી લાવે? આટલો મોટો વિચાર મારા મનમાં આવ્યો ક્યાંથી?
રસપ્રદ સવાલ છે.
એમણે તારવ્યું કે આ વિચારનો સ્ત્રોત કોઈ ખરેખર સંપૂર્ણ હોય એવી જ સત્તા હોઈ શકે, એટલે કે ભગવાન. આમ એમણે તર્કથી ભગવાનના અસ્તિત્વને સાબિત કરવાનો પ્રયાસ કર્યો.
એટલે શ્રદ્ધાથી નહીં, પણ તર્કથી ભગવાન સુધી પહોંચે.
હા, એમની સિસ્ટમમાં એ જરૂરી હતું. અને જો ભગવાન સંપૂર્ણ છે તો એ છેતરનાર ન હોઈ શકે. આ વિશ્વાસ પરથી એમને આગળ દલીલ કરી કે આપણી જે ધારણાઓ એકદમ સ્પષ્ટ અને વિશિષ્ટ હોય, એટલે કે ક્લિયર એન્ડ ડિસ્ટિંક્ટ, એ સાચી હોવી જોઈએ.
અને આના આધારે પછી બાકીની દુનિયા અને આપણા જ્ઞાનને ફરીથી સ્થાપિત કર્યું.
બરાબર. બાહ્ય ભૌતિક જગતનું અસ્તિત્વ અને ખાસ તો મન અને શરીર વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો. એમનો મુખ્ય સંદેશ એ જ હતો કે સાચું જ્ઞાન બહારથી નથી આવતું, પણ આપણી પોતાની તર્કશક્તિમાંથી આવે છે.
ચાલો હવે આ બંને પુસ્તકોની થોડી વધુ વિગતો જોઈએ. ડિસ્કોર્સ ઓન ધ મેથડમાં પેલા ચાર નિયમો બહુ ફેમસ છે.
હા, એ ડિસ્કોર્સના બીજા ભાગમાં આવે છે અને એ બહુ જ મહત્વના છે. પહેલો નિયમ શું કહે છે? જે વાત એકદમ સ્પષ્ટ અને ચોક્કસ રીતે સત્ય ન લાગે તેને ક્યારેય સાચી માનવી નહીં. આ સીધો જ જૂની પરંપરાઓ અને અંધશ્રદ્ધા પરનો પ્રહાર હતો.
એટલે કે પૂરી ખાતરી વગર કંઈ પણ સ્વીકારવું નહીં.
બિલકુલ. બીજો નિયમ છે વિશ્લેષણ. કોઈ પણ મુશ્કેલ સમસ્યા હોય તો એને નાના નાના ટુકડાઓમાં વહેંચી નાખો જેથી સમજવી સહેલી બને.
હા, એ તો આપણે ઘણીવાર કરીએ છીએ.
ત્રીજો નિયમ છે ક્રમબદ્ધતા. હંમેશા સરળ વિચારોથી શરૂઆત કરો અને પછી ધીમે ધીમે જટિલ વિચારો તરફ આગળ વધો. અને ચોથો નિયમ છે સંપૂર્ણ ગણતરી. ખાતરી કરી લો કે તમે બધા જ પાસાઓ ધ્યાનમાં લીધા છે, કંઈ બાકી નથી રહી ગયું.
આ ચાર નિયમો તો ખરેખર કોઈ પણ ક્ષેત્રમાં લાગુ પાડી શકાય એવા લાગે છે. બીજું શું ખાસ હતું ડિસ્કોર્સમાં?
એમાં એ પોતાની એક કામ ચલાવું નૈતિક સંહિતા પણ આપે છે. જ્યાં સુધી સત્યની પૂરી ખાતરી ન થાય ત્યાં સુધી જીવન કઈ રીતે જીવવું એના માટેના કેટલાક નિયમો, જેમ કે સમાજના રિવાજો પાળવા, પોતાના નિર્ણયો પર દૃઢ રહેવું વગેરે. અને ચોથા ભાગમાં જ પેલું કોગિટો અને ભગવાનના અસ્તિત્વની પહેલી દલીલ આવે છે.
અને મેડિટેશન્સ, એ તો કહેવાય છે કે દેકાર્તની ફિલોસોફીનું હાર્દ છે.
હા, એ વધુ ઊંડાણપૂર્વકનું અને વ્યવસ્થિત છે. છ મનન એટલે કે છ દિવસના ચિંતન જેવું છે. પહેલા મનનમાં તો પેલી શંકા એકદમ ચરમ સીમા પર પહોંચી જાય છે.
બધું જ શંકાસ્પદ, ઇન્દ્રિયો, સપના, પેલો દુષ્ટ રાક્ષસ.
હા, એનો હેતુ જે હતો કે મનને બધી જ જૂની માન્યતાઓથી ખાલી કરી દેવું, એકદમ કોરી સ્લેટ જેવું બનાવી દેવું.
અને પછી બીજા મનનમાં પેલો પ્રકાશ દેખાય છે, કોગિટો, હું છું, મારું અસ્તિત્વ છે.
બરાબર. અને પછી સવાલ પૂછે છે, હું શું છું? જવાબ મળે છે એક વિચારતી વસ્તુ, રેસ કોગિટન્સ. અને અહીં જ પેલું મીણનું ઉદાહરણ આવે છે, વેક્સ આર્ગ્યુમેન્ટ.
હા, એ સમજાવો ને જરા, એ બહુ રસપ્રદ લાગે છે.
દેકાર્ત કહે છે, એક મીણનો ટુકડો લો. એ ઠંડો હોય ત્યારે એનો આકાર, રંગ, ગંધ, સ્પર્શ બધું નોંધી લો. હવે એને આગ પાસે લઈ જાઓ, શું થશે?
પીગળી જશે, એનો આકાર રંગ બધું બદલાઈ જશે.
બરાબર. આપણી ઇન્દ્રિયો તો કહેશે કે આ કંઈક બીજું જ છે, પહેલા જેવું નથી રહ્યું. પણ આપણી બુદ્ધિ શું કહે છે?
બુદ્ધિ તો કહે છે કે એ જ મીણ છે, ખાલી પીગળી ગયું છે.
બસ. દેકાર્ત આના પરથી કહે છે કે પદાર્થનું સાચું સ્વરૂપ આપણને ઇન્દ્રિયોથી નહીં પણ બુદ્ધિથી સમજાય છે. મન વસ્તુના બદલાતા ગુણધર્મોની પાછળ રહેલા તેના મૂળભૂત સ્વરૂપને ઓળખી શકે છે. એટલે કે આપણી બુદ્ધિ ઇન્દ્રિયો કરતાં વધુ ભરોસાપાત્ર છે.
અદ્ભુત. પછી ત્રીજા મનનમાં ભગવાનના અસ્તિત્વની પેલી ટ્રેડમાર્ક દલીલ આવે છે, ખરું?
હા, ટ્રેડમાર્ક આર્ગ્યુમેન્ટ. એ વિચાર એવો છે કે જેમ કોઈ કારીગર પોતાની બનાવેલી વસ્તુ પર પોતાની નિશાની કે છાપ છોડી જાય, તેમ ભગવાને જે સંપૂર્ણ છે તેણે આપણા મનમાં સંપૂર્ણતાનો વિચાર એક નિશાની તરીકે મૂક્યો છે. આપણે અપૂર્ણ હોવાથી આવો સંપૂર્ણ વિચાર જાતે બનાવી શકીએ નહીં, એ ભગવાન તરફથી જ આવ્યો હોવો જોઈએ.
તર્ક તો જોરદાર છે. અને ચોથા મનનમાં ભૂલો કેમ થાય છે એની વાત છે?
હા, જો ભગવાન સારા છે અને છેતરતા નથી તો આપણે ભૂલ કેમ કરીએ? દેકાર્ત કહે છે કે આપણી સમજવાની શક્તિ, બુદ્ધિ મર્યાદિત છે, પણ આપણી ઈચ્છાશક્તિ, પસંદગી કરવાની શક્તિ અમર્યાદિત છે. જ્યારે આપણી ઈચ્છાશક્તિ ઉતાવળમાં પૂરી સમજણ વગર કોઈ વાત માની લે છે ત્યારે ભૂલ થાય છે.
અચ્છા, એટલે સમજણ અને ઈચ્છા વચ્ચેનું અસંતુલન ભૂલ કરાવે છે.
હા, પાંચમા મનનમાં ભગવાનના અસ્તિત્વ માટે એક બીજી દલીલ છે, જેને ઓન્ટોલોજિકલ દલીલ કહે છે. એ થોડી વધુ તકનીકી છે. એ કહે છે કે ભગવાનની વ્યાખ્યામાં જ એમનું અસ્તિત્વ સમાયેલું છે.
અને છેલ્લા છઠ્ઠા મનનમાં?
છઠ્ઠા મનનમાં દેકાર્ત ભૌતિક જગતના અસ્તિત્વને ફરી સ્થાપિત કરે છે, કારણ કે ભગવાન છેતરનાર નથી એટલે આપણી ઇન્દ્રિયો જે ભૌતિક જગત બતાવે છે, ખાસ કરીને એના ગાણિતિક ગુણધર્મો, તે સાચું હોવું જોઈએ. અને અહીં જ એ પોતાનો પેલું બીજો મોટો સિદ્ધાંત રજૂ કરે છે, મન શરીર દ્વૈતવાદ, માઇન્ડ બોડી ડ્યુઆલિઝમ.
એટલે કે મન અને શરીર બે અલગ અલગ વસ્તુઓ છે.
હા, મન એટલે વિચાર, ચેતના, જે જગ્યા નથી રોકતું, અને શરીર એટલે ભૌતિક પદાર્થ, જે જગ્યા રોકે છે પણ વિચારી શકતું નથી. આ બે તદ્દન ભિન્ન પ્રકારના તત્વો છે. આ વિચાર પર પછીથી ખૂબ જ ચર્ચા અને વિવાદ થયા છે.
આખી વાત સાંભળીને લાગે છે કે દેકાર્તે ખરેખર વિચારવાની એક નવી દિશા ખોલી. આમાંથી મુખ્ય સંદેશા કયા તારવી શકીએ આપણે?
સૌથી પહેલો અને મહત્વનો તો એ જ કે તર્ક સર્વોપરી છે. જ્ઞાન માટે બુદ્ધિ એ ઇન્દ્રિયો કરતાં વધુ ભરોસાપાત્ર માર્ગદર્શક છે. બીજું, પેલી પદ્ધતિસર શંકા એ નકારાત્મક નથી પણ સત્ય સુધી પહોંચવા માટેનું એક જરૂરી સાધન છે. સવાલો પૂછવા જરૂરી છે.
અને પેલો મન શરીરનું ભેદ એ પણ મુખ્ય ગણાય ને?
ચોક્કસ. ત્રીજો મુદ્દો મન શરીર દ્વૈતવાદ. ભલે વિવાદાસ્પદ હોય પણ એણે ચેતના અને ભૌતિક જગતના સંબંધ વિશે પશ્ચિમી વિચારધારાને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો છે.
ચોથું, દેકાર્તની સિસ્ટમમાં ભગવાનની ભૂમિકા બહુ કેન્દ્રવર્તી છે. એ ખાલી શ્રદ્ધાનો વિષય નથી પણ જ્ઞાનની શક્યતા માટે એક તાર્કિક ગેરંટી જેવા છે.
અને પાંચમું, કદાચ પ્રકૃતિને એક યંત્ર તરીકે જોવાનો દૃષ્ટિકોણ.
હા, બિલકુલ. પ્રકૃતિનો યાંત્રિક દૃષ્ટિકોણ એણે આધુનિક વિજ્ઞાનના વિકાસને બહુ મોટો વેગ આપ્યો.
અને છેલ્લું પણ મહત્વનું, છઠ્ઠું, જ્ઞાનનો વ્યવહારિક ઉદ્દેશ. ફિલોસોફી અને વિજ્ઞાન ફક્ત જાણવા ખાતર નથી પણ માનવ જીવનને સુધારવા માટે છે.
દેકાર્તના કેટલાક વિચારો તો એવા છે જે આજે પણ આપણને સીધા સ્પર્શી જાય, કોટ્સ જેવા.
હા, સૌથી પ્રખ્યાત તો પેલું જ, કોજીતો એર્ગો સમ, હું વિચારું છું તેથી હું છું. આ એક વાક્યમાં આધુનિક વ્યક્તિવાદ અને આત્મજાગૃતિનો પાયો છે.
બીજો એક મને બહુ ગમે છે, સારી બુદ્ધિ હોવી પૂરતું નથી, મુખ્ય વસ્તુ તેનો સારી રીતે ઉપયોગ કરવો છે. આ સીધું એમની પદ્ધતિના મહત્વ પર ભાર મૂકે છે. ટેલેન્ટ કરતાં મેથડ વધુ જરૂરી છે.
બરાબર. અને ત્રીજું, જ્યારે પૂછે છે હું શું છું, એક વિચારતી વસ્તુ, અને પછી ગણાવે છે કે વિચારવું એટલે શું, શંકા કરવી, સમજવું, હા પાડવી, ના પાડવી, ઈચ્છવું, કલ્પના કરવી, અનુભવવું, આ બતાવે છે કે ચેતના કેટલી બધી જટિલ અને સમૃદ્ધ છે.
અને પેલો ભૂલો વિશેનો વિચાર, આપણી મોટાભાગની ભૂલો બાળપણના પૂર્વગ્રહોમાંથી જન્મે છે. આ સમજાવે છે કે શા માટે જૂની માન્યતાઓ પર સવાલ ઉઠાવવા આટલા જરૂરી છે.
હા, આ બધા વિચારો આપણને આજે પણ વિચારતા કરી મૂકે છે.
તો હવે મૂળ વાત પર આવીએ. આ બધી ફિલોસોફીનું આપણા રોજિંદા જીવનમાં શું કામ? શું આમાંથી કંઈક પ્રેક્ટિકલ લઈ શકાય?
અરે બિલકુલ. સૌથી પહેલું તો ક્રિટિકલ થિંકિંગ, એટલે કે વિવેચનાત્મક વિચારસરણી. દેકાર્તની જેમ આપણે પણ પૂછવું જોઈએ, કોઈ પણ માહિતી મળે તો એનો આધાર શું? એમાં કોઈ પૂર્વગ્રહ છે? શું એ તાર્કિક છે? ફક્ત વોટ્સએપ પર આવ્યું એટલે સાચું માની લેવાનું? ના.
સાચી વાત છે. પોતાની માન્યતાઓને પણ ચકાસવી જોઈએ.
અને બીજું, પેલા ચાર નિયમો, એ વ્યવસ્થિત રીતે સમસ્યા ઉકેલવામાં બહુ કામ લાગે. કોઈ મોટું કામ હાથમાં લીધું હોય, ભણવાનું હોય કે ઓફિસનું કામ હોય, તો એના નાના ભાગ પાડો, સરળથી શરૂ કરો, ક્રમમાં આગળ વધો અને છેલ્લે બધું ચેક કરી લો. કામ સરળ થઈ જાય.
હા, આ તો બહુ જ ઉપયોગી ટીપ છે. બીજું કંઈ?
ત્રીજું, સ્વજાગૃતિ. દેકાર્તની જેમ થોડો સમય કાઢીને પોતાના વિચારો, માન્યતાઓ, લાગણીઓ વિશે વિચારવું. હું આવું કેમ માનું છું? મને ગુસ્સો કેમ આવ્યો? આનાથી આપણને પોતાની જાતની વધુ સારી સમજ મળે છે. અને ચોથું, મૂળભૂત સિદ્ધાંતો પર વિચારવું, એટલે કે કોઈ સમસ્યાનો ઉકેલ પરંપરાગત રીતે શોધવાને બદલે એકદમ મૂળથી વિચારવું કે આ બાબત છે શું અને એનો નવો ઉકેલ શું હોઈ શકે. ઇનોવેશન માટે આ જરૂરી છે.
ખરેખર દેકાર્તની વિચાર પદ્ધતિ આજે પણ ખૂબ જ પ્રસ્તુત છે. આખી ચર્ચા પરથી છેલ્લે શું કહેશો? મારા માટે તો દેકાર્ત એટલે બૌદ્ધિક હિંમત. સ્થાપિત વિચારો સામે પડકાર ફેંકીને સત્યની પોતાની રીતે શોધ કરવી એ નાની વાત નથી.
અને મારા માટે દેકાર્તે એ શીખવે છે કે કેવી રીતે વિચારવું એ શું વિચારવું એના કરતાં ક્યારેક વધુ મહત્વનું બની જાય છે. જો આપણી વિચારવાની રીત જ સ્પષ્ટ અને તાર્કિક હોય તો આપણે ગમે તેવી ગૂંચવણમાંથી પણ માર્ગ કાઢી શકીએ. એમણે જ્ઞાનને વધુ વ્યક્તિગત બનાવ્યું.
અને શ્રોતાઓ માટે એક વિચાર છોડી જઈએ. દેકાર્તે મન અને શરીરને બે સાવ અલગ વસ્તુઓ ગણાવી. પણ આજે ન્યુરોસાયન્સ અને એઆઈના જમાનામાં, જ્યાં મગજ અને ચેતનાના સંબંધો વિશે નવી નવી વાતો જાણવા મળે છે, ત્યાં આ ભેદ કેટલો ટકી શકે? શું મશીન ખરેખર વિચારી શકે જેમ દેકાર્તે કહ્યું હતું? આના પર વિચારજો.
ચોક્કસ. આ પ્રશ્નો દેકાર્તને આજે પણ જીવંત રાખે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.